આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં વિજય બાદના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે મતદારોનો આભાર માન્યો. ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારે વેગ પકડ્યો. રાહુલ ગાંધી આજે નાગપુર અને મુંબઈમાં પ્રચાર કરશે. જમ્મુ કાશ્મીર વિધાનસભાએ વિશેષ રાજ્યનો દરજ્જો પૂર્વવત કરવાની માંગણી ઠરાવ પસાર કર્યો. સર્વોચ્ચ અદાલતે પુનરોચ્ચાર કર્યો છે કે હળવા વાહનનું લાયસન્સ ધરાવનારે ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે અલગ લાયસન્સ લેવાની જરૂર નથી. અને ભારતીય સેનાએ ઉત્તરીય કમાન્ડમાં સ્વદેશી બનાવટની 525 અસ્મી મશીન પિસ્તોલને સામેલ કરી. સમાચાર વિગતવાર. અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ માટેની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. અમેરિકાની ખાનગી સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો અનુસાર ટ્રમ્પ 277 ઇલેક્ટોરલ વોટમાં આગળ છે. જીત બાદના સંબોધનમાં ટ્રમ્પે મતદારોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમનો તમામ સમય અમેરિકા માટે છે. ડોનાલ્ડ ટ્રમ્પ 23 રાજ્યોમાં જીત સુનિશ્ચિત કરી છે, જેમાંથી 6 સ્વિંગ રાજ્યો સામેલ છે. 2020ની ચૂંટણીમાં જ્યોર્જિયામાં જીત હાંસલ કરનારા ડોનાલ્ડ ટ્રમ્પને આ ચૂંટણીમાં પણ 16 ઇલેક્ટોરલ મત મળ્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે વિશેષ પ્રક્રિયા છે, જેને ઇલેક્ટોરલ કોલેજ કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 538 ઇલેક્ટોરલ કોલેજમાં 270 કે તેથી વધુ મત જરૂરી છે. જે ઉમેદવારોના મતની સંખ્યા 270 સુધી પહોંચી જશે તેમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવશે. અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખનો 4 વર્ષનો કાર્યકાળ 20 જાન્યુઆરીથી શરૂ થશે. ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર વેગવાન બન્યો છે. ઝારખંડમાં એનડીએ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતપોતાના ઉમેદવારોની તરફેણમાં મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે ભાજપના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોહારદગામાં ચૂંટણી રેલીને સંબોધી હતી. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને જેએમએમના નેતા અને મુખ્યમંત્રી હેમંત સોરેને રાજ્યમાં શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી. દરમિયાન મહારાષ્ટ્રમાં એક તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પણ પ્રચાર વેગવાન બન્યો છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે નાગપુર અને મુંબઈમાં પ્રચાર કરશે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાએ આજે કેન્દ્રશાસિત પ્રદેશ માટે વિશેષ દરજ્જો અને બંધારણીય બાંહેધરીની માંગ કરતો ઠરાવ પસાર કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્રકુમાર ચૌધરીએ પ્રસ્તાવ રજૂ કર્યો, જેનો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરની ઓળખ, સંસ્કૃતિ અને અધિકારોનું રક્ષણ કરવાનો છે. પ્રસ્તાવમાં કેન્દ્ર સરકારને જમ્મુ કાશ્મીરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે વાતચીત શરૂ કરવા અને વિશેષ દરજ્જાની પુનઃસ્થાપના માટે બંધારણીય વ્યવસ્થા કરવા વિનંતી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના સુનિલ શર્માની આગેવાની હેઠળના વિપક્ષે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ પ્રસ્તાવ ગૃહના કામકાજમાં સામેલ નથી. હોબાળા વચ્ચે અધ્યક્ષે દરખાસ્ત પર સામૂહિક ધ્વનિમત લીધો અને પ્રસ્તાવ પસાર કર્યો. 5 ઓગસ્ટ 2019 રોજ સંસદે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરી હતી. સર્વોચ્ચ અદાલતે બુધવારે પુનરોચ્ચાર કર્યો હતો કે કાર કે વાન જેવા હળવા વાહન LMV નું લાયસન્સ ધરાવનારે ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે અલગ લાયસન્સ લેવાની જરૂર નથી. મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડના વડપણ હેઠળની 5 ન્યાયમૂર્તિની બંધારણીય બેન્ચે એક ચુકાદામાં જણાવ્યું છે કે હળવા વાહનનું લાયસન્સ ધરાવતી વ્યક્તિ 7,500 કિલોથી ઓછું વજન ધરાવતા ટ્રાન્સપોર્ટ વાહનને ચલાવી શકે છે. બેન્ચે જણાવ્યું કે એક પણ પક્ષકારો એવી આંકડાકીય માહિતી રજૂ કરી નથી જે દર્શાવે કે હળવા વાહન ચાલકો દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવવાના કારણે ભારતમાં માર્ગ અકસ્માતો થાય છે. મોટર વ્હીકલ્સ એક્ટ 1988માં નિર્દિષ્ટ વધારાનો પાત્રતા માપદંડ અને તે અંતર્ગત ઘડાયેલા નિયમો કુલ 7,500 કિલોથી વધુ વજનના મધ્યમ કે ભારે માલવાહક અને પ્રવાસી વાહનો માટે જ લાગુ પડશે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતના ઉપરોક્ત ચુકાદાનું પાલન કરવા માટે મોટર વ્હીકલ્સના નિયમોમાં સુધારા કરતું જાહેરનામું અગાઉ પ્રસિદ્ધ કર્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABADને ફોલો કરી શકો છો. નીતિ આયોગે જળ વ્યવસ્થાપન, સંરક્ષણ અને ટકાઉપણું પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા પેદા કરવા માટે આજથી 15 દિવસીય જળ ઉત્સવની શરૂઆત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી ત્રીજી મુખ્ય સચિવોની પરિષદ દરમિયાન નાડી ઉત્સવની તર્જ પર જળ ઉત્સવનો વિચાર રજૂ કર્યો હતો. નીતિ આયોગે જણાવ્યું કે રાષ્ટ્રીય જળ જીવન મિશન, પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ, જલશક્તિ મંત્રાલય સાથે ભાગીદારીમાં આજથી 24 નવેમ્બર દરમિયાન 20 મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સમાં જળ ઉત્સવનો અમલ કરવામાં આવી રહ્યો છે. 20 રાજ્યોમાં શરૂ થઈ રહેલા આ ઉત્સવમાં જળ સંસાધનોના જાળવણી અને સંરક્ષણમાં સમુદાયની ભાગીદારીની કલ્પના કરવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓને આ પહેલમાં જોડવામાં આવી રહ્યા છે, જેનાથી તેઓ પરિવારો અને સમુદાયોમાં પાણીની ઉપયોગિતા માટે જાગૃતિનું વહન કરવા સશક્ત બનશે. અન્ન અને પાણી ઉદ્યોગના વિશ્વના સૌથી મોટા કાર્યક્રમ ગલ્ફ ફૂડ મેન્યુફેક્ચરિંગ એન્ડ ગલ્ફ ફોસ્ટ 2024નો આજે દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે પ્રારંભ થયો છે. ભારતના પેવેલિયનમાં 198 કંપનીઓની ભાગીદારી સાથે આ કાર્યક્રમમાં નવો વિક્રમ સર્જાયો છે. દુબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે આવતીકાલ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 21 હોલમાં 100થી વધુ દેશોના 3000થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. પ્રદર્શનમાં અગ્રણી કંપનીઓએ અત્યાધુનિક પ્રોસેસિંગ, પેકેજિંગ, ઇન્ગ્રીડીયન્ટ્સ સપ્લાય, ચેઇન સોલ્યુશન્સ અને ઓટોમેશન ટેકનોલોજી રજૂ કરી છે. ભારતીય સેનાએ ઉત્તરીય કમાન્ડમાં 525 અશ્મી મિશન મશીન પિસ્તોલને સામેલ કરી છે. ભારતીય સેનાના કર્નલ પ્રસાદ બંસોડે ડીઆરડીઓ સાથેના સંયુક્ત રીતે આ પિસ્તોલ વિકસાવી છે, જેનું નિર્માણ હૈદરાબાદની એક કંપનીએ કર્યું છે. ભારતમાં તૈયાર થયેલ આ પિસ્તોલ આત્મનિર્ભર ભારતની ઝુંબેશ પ્રત્યે સૈન્યની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ બંદૂકની વિશેષતા એ છે કે તેમાં બેરલની લંબાઈ ઘટાડ્યા વિના કુલ લંબાઈની ઓછી કરી શકાય છે. નજીકની લડાઈ અને વિશેષ અભિયાનોને ધ્યાનમાં રાખીને તેને તૈયાર કરવામાં આવે છે. તે પિસ્તોલ અને સબમશીન ગન એમ બે અસરકારક રીતે કામ કરે છે. નાણાકીય સેવાઓ વિભાગના સચિવ એમ નાગરાજુએ કૃષિ સંલગ્ન ક્ષેત્રને પોસાય તેવા ધિરાણની અવિરત પહોંચ પર સરકારના ધ્યાન પર ભાર મૂક્યો હતો અને તમામ હિતધારકોને આ ક્ષેત્રમાં ધિરાણનો પ્રવાહ વધારવા માટે તમામ જરૂરી પગલાં લેવાનો આગ્રહ કર્યો હતો. તેમણે ગઈકાલે જાહેર ક્ષેત્રની બેન્કો, નાબાર્ડ અને રાજ્ય યુટી લેવલ બેન્કર્સ કમિટી સાથે પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ જેવી કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ધિરાણ વિતરણની પ્રગતિની સમીક્ષા કરતી વખતે આમ જણાવ્યું હતું. હવામાન વિભાગે આંદામાન અને નિકોબાર ટાપુ પર ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી અને કોડાઈકેનાલમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. વિભાગ અનુસાર દિલ્હી અને એનસીઆરના ભાગોમાં આગામી 2-3 દિવસ દરમિયાન ધુમ્મસછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ભારતીય ઓલિમ્પિક સંઘ આઈઓએ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના ફ્યુચર હોસ્ટ કમિશનને વર્ષ 2036માં ભારતમાં ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટેની આશા વ્યક્ત કરતો પત્ર સોંપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પત્ર ગયા મહિને આપવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2036માં ઓલિમ્પિકના યજમાન બનવા માટેની સરકારની ઇચ્છા વિશે અગાઉ વાત કરી હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ 2025 માટેની હરાજી આ મહિનાની 24 અને 25 તારીખના રોજ સાઉદી અરબના જેદાહમાં થશે. બીસીસીઆઈએ ગઈકાલે આ જાહેરાત કરી હતી. આ સતત બીજી વાર છે જ્યારે હરાજી વિદેશમાં કરવામાં આવી રહી છે. 1165 ભારતીય અને 409 વિદેશી ખેલાડીઓ સહિત કુલ 1574 ક્રિકેટ ખેલાડીઓએ હરાજી માટે સહમતિ દર્શાવી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં વિજય બાદના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે મતદારોનો આભાર માન્યો. ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારે વેગ પકડ્યો. રાહુલ ગાંધી આજે નાગપુર અને મુંબઈમાં પ્રચાર કરશે. જમ્મુ કાશ્મીર વિધાનસભાએ વિશેષ રાજ્યનો દરજ્જો પૂર્વવત કરવાની માંગણી કરતો ઠરાવ પસાર કર્યો. સર્વોચ્ચ અદાલતે પુનરોચ્ચાર કર્યો છે કે હળવા વાહનનો લાયસન્સ ધરાવનારે ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે અલગ લાયસન્સ લેવાની જરૂર નથી. અને ભારતીય સેનાએ ઉત્તરીય કમાન્ડમાં સ્વદેશી બનાવટની 525 અશ્મી મશીન પિસ્તોલને સામેલ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.